શ્રી મેલબર્ન શ્વેતાંબર જૈન સંઘના ઉપક્રમે શ્રી ગણધર ભગવંત વિરચિત મનોજ્ઞાનમ સજ્જાય આધારિત એક સ્વાધ્યાય પર્વનું આયોજન તારીખ 25-28 માર્ચ 2016 રોજ મેલબર્ન ઓસ્ટ્રેલિયા ખાતે થયેલ હતું. આપણા સૌના ચિત્તમાં પ્રભુની આ સુંદર વાણી દેવ ગુરુ અને ધર્મના પ્રભાવે સ્થાપન થઈ સતત વૃદ્ધિ પામે એવી મંગળ કામના સાથે શ્રી દીપકભાઈ બારડોલી વાળાએ શ્રાવકના 36 કર્તવ્યનું સુંદર વિવેચન કરેલ હતું. તો ચાલો સાંભળીએ આ સ્વાધ્યાય પર્વના 12 ચરણોમાંનું ચરણ 6.
સંસગો કરણ દમો ચરણ પરિણામો સંગો વરી બહુમાણો ઉત્તલિહણં પભાવણા તિથે સડ્ઢાણ કિચ્ચ મે નિચ્ચમ સુગુરુ વયે સેણમ મન્હ જીણાણમ આણમ મન્હ જીણાણમ
ચાર દિવસ કોક પ્રવાસમાં નીકળીએ તો આઇટીનરી બનાવીએ. અહીંથી યુરોપ ફરવા માટે મિત્રો સાથે નીકળીએ તો આઇટીનરી બનાવીએ. આઇટીનરીમાં શું ધ્યાન રાખીએ? બનાવી છે કે નથી આઇટીનરી કોઈ દિવસ? શું ધ્યાન રાખીએ? જે જગ્યાએ જઈએ છે ત્યાંની જે યુનિક વસ્તુ હોય એ રહી ન જાય. આપણી જે રિક્વાયરમેન્ટ છે, આપણે કમ્ફર્ટ વિષયની, બાળકો વિષયની કે આપણા મન વિષયની, એ આપણી જે રિક્વાયરમેન્ટ છે એ સચવાઈ જાય કે નહીં, પેલું રહી જાય કે નહીં, અને ત્રીજું આપણા જેટલા દિવસ છે એમાં કેટલું સેટ કરી શકાય છે. સમજાય છે ને વાત? તો ત્રણ દિવસના પ્રવાસ કે ચાર દિવસના કે એક અઠવાડિયાના પ્રવાસ માટે આઇટીનરીનું પ્લાનિંગ કરીએ. ભગવાન એમ કહે છે મનુષ્ય જીવનની યાત્રાનું આઇટીનરી શું? મનુષ્ય જીવનના જન્મની આઇટીનરીનું શું? આઇટીનરી બનાવવાના બે ફાયદા. આપણા દિવસોમાં જોવા જેવું બધું કેવી રીતે કવર થાય એની કોશિશ કરી શકાય, અને આઇટીનરી ન બનાવીએ તો એવું બને કે આપણે જ્યાં ઉતર્યા હોઈએ એની બાજુની જ ગલીમાં એનું સ્થાપત્યનું બિલ્ડિંગ હોય, આપણને ખબર ન પડે, અને આપણે દેશ છોડીને આવીએ અને બાજુમાં મિત્ર એમ કહે કે તમે તો ચિત્રના શોખીન છો અને ચિત્રનું આટલું સરસ પેરિસનું મ્યુઝિયમ હતું અને તે વખતે અફસોસ થયો, ઓહો જ્યારે હું અહીંથી ગયો ત્યારે મારા મનમાં હતું, શું હતું મનમાં? કે જેટલું મારા શોખનું, જે કંઈ મારા ટેસ્ટનું છે એ કવર થાય એવી કોશિશ કરું. અને હું તો પેલા ભાઈને કહે તમે કઈ જગ્યાએ હતું? તે કે આ સ્ટ્રીટ ઉપર. અરે એ સ્ટ્રીટ ઉપર તો અમારી હોટલ હતી. સમજાય છે હું શું કહું છું? અને પછી જે અફસોસ થાય, તો જ્ઞાનીઓ એક કહે છે એ આઇટીનરીમાં કોઈ કારણસર ન જોવા મળ્યું તો બીજી વખત ત્યાં જવાનો મોકો શક્ય છે. પેરિસ એક વખત ગયા એટલે બીજી વખત નથી જ જવાવાનું એવું નથી, ઘણી શક્યતાઓ છે, પણ એક વખત મનુષ્ય જન્મ એનો પ્રવાસ પૂરો થશે. અને એ મનુષ્ય જન્મનો પ્રવાસ પૂરો થયા પછી ફરી પાછો આ જન્મ અસંખ્ય ભવ પછી પણ હાથમાં આવશે કે કેમ એ પ્રશ્ન છે. દેવ મૃત્યુ પામીને ફરી પાછો દેવ ક્યારેય ન થાય. નારક મૃત્યુ પામીને ફરી પાછો નારક ક્યારેય ન થાય, એટલે તરત ન થાય એમ એ અર્થમાં. તિર્યંચ આખી એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચોવિન્દ્રિય, આ જે આખી ગતિઓ છે એમાં અસંખ્ય વાર જન્મ મરણ થાય, અને મનુષ્ય વધુમાં વધુ 7 અને 8 એટલી વખત મનુષ્ય મરીને મનુષ્ય થઈ શકે. તો જે રેરિટી છે એ રેરિટીમાં જે કરવા જેવું જો રહી ગયું, તો ગુજરાતીમાં પેલી હિન્દીમાં પેલી કહેવત આવતી હતી ને, ફિર પછતાવા કબ હો જબ ચુડિયા ચીડ ગઈ ખેત. જો મૂળ સમય ચાલ્યો ગયો તો પછી પસ્તાવો કરીને કરશું શું? અને ભગવાન એક સરસ વાત કરે છે. શું વાત કરે છે ખબર? કે બીજા બધા ભવમાં જે કામ થઈ શકે એ કામ માટે આ જન્મમાં સમય વિતાવાય નહીં. જે કામ બીજા બધી જગ્યાએ થઈ જ શકતા હોય એ કામ માટે આ જન્મમાં સમય વધારે અપાય નહીં, અને જે કામ અહીં જ કરી શકાય એવું હોય એ અહીં જ કરવાની કોશિશ પૂરી કરવી જોઈએ. તો આપણે સાદી ભાષામાં પૂછીએ કે ભગવાન, અહીં જ થઈ શકે એવું કામ કયું? તો ભગવાન એનો ઉત્તર આપતા એમ કે પોતાના આત્માને દોષથી મુક્ત કરવાનું કામ માત્ર આ જન્મમાં થઈ શકે છે. પોતાના આત્માને દોષથી મુક્ત કરવાનું કામ માત્ર ને માત્ર આ જન્મમાં થઈ શકે એવું છે. કારણ કે દોષથી મુક્ત થવા માટે જ્ઞાન, દર્શન, ચારિત્ર ને તપ એ માત્ર આરાધના કરવા માટેનો શ્રેષ્ઠ યોગ આ જન્મમાં શક્ય છે. સમ્યક દર્શન તિર્યંજ ગતિમાં પણ પામી શકાય. જાગૃતિ કેવી હોય? ઘણા આત્માઓને સમુદ્રના માછલા તરીકે હોય અને સમ્યક દર્શન થયું હોય એવા પણ ઘટનાઓ મળે છે. પણ એ ઘટનાઓનું પ્રમાણ ખૂબ ઓછું, એટલે એને ઉદાહરણ તરીકે ન લીધી. અને ભગવાને એક સરસ વાત કરી. હવે એમાં હું તમને બીજી વાત તમને યાદ કદાચ હશે જ અને યાદ કરાવું. 24 તીર્થંકર ભગવાનના આત્માને સમ્યક દર્શનની પ્રાપ્તિમાં બહુધા સાધુની સેવાથી થયું છે. જુદા જુદા સ્વરૂપે છે, એકલું સુપાત્ર દાન એવું નહીં. દાખલા તરીકે ધનદેવ અને ધનશ્રી જંગલમાં બેઠા છે, ઉદ્યાનનો સમય છે, એટલે ગરમીનો સમય છે, ઉદ્યાનમાં બેઠા છે. અને ઉદ્યાનમાં બેઠેલા એ લોકો વૃક્ષ નીચે પતિ પત્ની બેઠા છે, બપોરે જેવી વાર્તા થઈ એવી વાર્તાલાપ ક્યાંક કરતા હશે. અને તે વખતે રસ્તા ઉપર એક મુનિને પગમાં લોહી લિહાણ પગ થયું છે, અને ગરમીના કારણે, ચક્કર આવવાના કારણે મૂર્છા આવીને ઢળી પડેલા જોયા. બીજો કોઈ પરિચય નથી. બપોરે વાત આવીને અમારી કોરી પાટી છે. અને આ શબ્દો જો આપણા માટે સાચા પાડીએ ને તો આપણા જેવી લોટરી કોઈને બીજાને લાગી નહીં. કારણ કે કોરી પાટી હોવું, પોતાના કોઈ ચિતરદાર ન હોય, પોતાના કોઈ અંદરથી આંકડાઓ ન પડેલા હોય, અને બંને જણા માત્ર જુએ છે કે કોક સાધુ પુરુષ એ મૂર્છા ખાઈને ઢળી પડ્યા છે, ઉચકીને વૃક્ષ નીચે લાવે છે. જે કંઈ સૂજ્યું, જે કંઈ અવેલેબલ હતું એમાંથી શીતોપચાર કરે છે, થોડો ઠંડો પવન વગેરે થાય છે. મુનિ સ્વસ્થ થાય છે અને મુનિને પ્રશ્ન પૂછે છે કે હે ભગવાન, આટલી કાળઝાળ ગરમીમાં આવી રીતે નીકળવું, આપને વેદના નથી થતી? સિમ્પલ ક્વેશ્ચન. અને તે જ વખતે મુનિ મરક મરક હસતા હસતા એને ઉત્તર આપે છે કે તમારી વાત સાચી છે, પણ આનાથી વધારે વેદનાને દૂર કરવા માટે આ વેદનાને અમે સહર્ષ સ્વીકારી છે. એટલે પેલા બંને જણા કહે છે કે એટલે શું? અને તે વખતે મુનિ ઓછામાં ઓછા શબ્દથી એમને એટલી વાત કન્વે કરે છે કે આ જન્મ જરા મરણ, આ જન્મ જરા મરણ, આ જન્મ જરા મરણ એક ગતિથી બીજી ગતિ, બીજી ગતિથી ત્રીજી ગતિ, ત્રીજી ગતિથી ચોથી ગતિ. આપણને તો તત્વથી કહું, દિલથી કહું, આપણને હજી આ ભવ ભ્રમણનો થાક સમજણથી તો લાગ્યો જ નથી. બુદ્ધિથી કદાચ વિચારતા હોઈશું, જન્મ જૈન કુળમાં થઈ ગયો એટલે બોલતા હોઈશું, પણ ભવનો થાક, એક ચાર ફ્લાઇટ બદલવાની હોય ને વચ્ચે 14 કલાકનો વિરામ આવે તો 40 દિવસ એની અકળામણ રહી. અને એની જગ્યાએ અત્યારે દીપક તરીકે આ શરીર મળે, આયુષ્ય પૂરું થઈ જાય, એટલે અહીંનું જે હોય તે બધું નક્કામું મારા માટે બને અને એક પતંગિયું બનીને ક્યાંક ઉડી જાઉં. એ પતંગિયું ક્યાંક કોક પંખીના મોઢામાં ગયું, ત્યાં દુનિયા પૂરી થઈ જાય, અને ત્યાંથી મૃત્યુ પામીને કોક ફૂલની અંદર ગયું, ત્યાંથી મૃત્યુ પામીને કોક બટાકામાં, ત્યાંથી મૃત્યુ પામીને કોક કાકડીમાં. કલ્પના તો કરીજો, કલ્પના. ત્યાંથી કોક ગધેડીના પેટમાં, ત્યાંથી કોક ભૂંડના પેટમાં, ત્યાંથી કોક ઈયળ બનીને, કોક કીડી બનીને. અને એ આખો વિચાર કરીએ ત્યારે ધ્રુજી જવાય, કે આપણને એમ લાગે કે 4 દિવસની ટ્રીપમાં ખાલી 4 ફ્લાઇટ બદલવાના આવે, અને જો આટલી અકળામણ થઈ જાય છે તો 84 લાખ જીવ યોનિમાં, દરેક જન્મમાં નવા સંબંધો, દરેક સંબંધમાં નવા વ્યવહારો, દરેક સંબંધમાં નવી પ્રવૃત્તિઓ, અને એકની એક વૃત્તિ આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ. અહીંયા મારી દીકરી નાનકડી છે, એનું નામ મેં રાખ્યું છે અરીહા, એને હું વાલ કરું છું, એ વૃત્તિ છે. અને અહીંથી મૃત્યુ પામીને હું કોઈ કૂતરી બનું છું, તો કૂતરી બન્યા પછી મારું ગલુડિયું હોય એને વાલ કરું છું. અલ્ટિમેટલી વૃત્તિ બદલાતી નથી, પ્રવૃત્તિ બદલાયા કરે. એક જન્મ, બીજો જન્મ, ત્રીજો જન્મ, અને એનો છેડો પાછો હોય તો અલ્ટિમેટલી સંતોષ થાય કે ચાલો 40 ભવ કરવાના છે, એમાંથી 33 પૂરા થયા છે, ચાલો 7 બાકી છે. પણ એક જન્મ પૂરો થાય તે પહેલા નવા અસંખ્ય જન્મોનું કર્મ બાંધવું. એક જન્મ મળે અને એ જન્મમાં એટલા વિષય કષાય, એટલા આર્થ ધ્યાન, એટલા રૌદ્ર ધ્યાન, સવારથી સાંજ સુધીમાં એટલું કરું કે જેના કારણે ફરી પાછા 2-5 લાખ 25 હજાર ભવ એનું ભાતું ભેગું કરું. હે ભગવાન, ભયવમ ભવ નિવ્યો. જૈવિરાય સૂત્રમાં ગણધર ભગવંતે ભગવાનને પ્રાર્થના કરી કે ભયવમ ભવ નિવ્યો, હે ભગવાન મને ભવનો નિર્વેદ થાઓ, મને ભવનો થાક લાગો, મને આ જન્મ જરા મરણની યાત્રાનો ક્યારેક ક્યારેક થાક લાગો કે ક્યાં સુધી ભાઈ, ક્યાં સુધી, ક્યાં સુધી. અને મસ્કરી કેવી, આ જન્મમાં હું પ્રોફેસર હો, આ જન્મમાં હું અનેક લોકોને ભણાવતો હો, પણ ભણાવતા 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 જ્ઞાનાવરણી કર્મ પાછા બીજા એવી રીતે બીજા બાંધ્યા હોય કે બીજા જન્મમાં બોબડો બૂંગો ક્યાંક કોક અવતાર મળે. એક જન્મમાં પ્રોફેસર હો ને બીજા જન્મમાં બોબડો મૂંગો કોક ક્યાંક જગ્યાએ મંદબુદ્ધિનો બાળક તરીકે જન્મો, કે જેને નાકમાંથી લેટ નીકળે તો સાફ કરવી જોઈએ એવું પણ જ્ઞાન નથી, ચાલતા ચાલતા રસ્તામાં બાથરૂમ થઈ જાય તો આ બાથરૂમ કહેવાય, શુદ્ધિ માટે પણ મારે આ બાજુ બેસવું જોઈએ એવી પણ સમજણ નથી. ક્યારેક કોઈ મંદબુદ્ધિના આશ્રમમાં જજો, પાલિતાણા તરફ ગિરનાર તરફના ભાગમાં અમુક આશ્રમો જોયા, અને અંદર જતાની સાથે 10 મિનિટથી વધારે રોકાવાયું નથી. આપણને લાગે આ પણ મનુષ્ય કહેવાય, આ પણ મનુષ્યની જિંદગી છે, પણ છતાં કેટલી લાચાર અને પશુ જેવી જિંદગી. અને એટલા માટે ધર્મનો પ્રારંભ એને માટે લખ્યું શાસ્ત્રોમાં કે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય એટલે ભવનો નિર્ભેદ આવે અને એ કારણે શરૂઆત થાય. પછી એમ થાય કે કોના માટે હું ક્રોધ કરીશ, કોના માટે લોભ કરીશ, કોના માટે માયા કરીશ, કોના માટે આ કરીશ. લાવ, જેટલું સાધી લેવાય, જેટલું જીવી લેવાય, જેટલું ભરી લેવાય એટલું ભરી લેવા દે. ભુવન ભાનુસ્વામી મહારાજ બહુ નાની વયમાં એમણે એક વાર્તા કરેલી, એ વાર્તા અત્યારે યાદ આવે છે. રૂપક વાર્તા છે, સત્ય ઘટના નથી, પણ એક્ઝામ્પલથી સમજાવવાની રીત છે. એક પટેલ, એનું નામ જીવરામભાઈ, અને એ એક વાણિયો, એનું નામ કર્મ, ચતુર એ નામનો વાણિયો. વાણિયાભાઈ પાસે બહુ સંપત્તિ, એટલે જીવરામ પટેલને એમ થાય કે હવે આપણને મળે તો સારું. એટલે જીવરામ પટેલને એણે શરત મૂકી કે તમારી આ સમૃદ્ધિ મને મળે કે નહીં. એટલે પેલો વાણિયો જે હતો, કર્મચતુર વાણિયો, એણે કીધું પટેલ આપી દઈએ, તમને આખી હવેલી આપી દઈએ. તો કે શું વાત કરો, તમે આપી દેશો? આપી દઈએ. તો કે એના બદલામાં મારે શું આપવાનું? તો કે કઈ નહીં. એટલે પટેલ જીવરામ પટેલ ગુચવાયો કે આ કઈ રીત કેવી છે ભાઈ, મને બધું આપી દેવાનું કે છે ને, મારી પાસે કઈ બદલામાં નથી લેવાનું, શું છે? એટલે તે વખતે જીવરામ પટેલ એને પૂછે છે, ભાઈ તું સાચે સાચું ચોખ્ખું સમજાવો કે મારે કરવાનું શું. એટલે કર્મચતુર વાણિયો એમ કહે છે, હું તને 12 કલાક આપું છું. જમશો, સમજો મજાની વાત. કેટલા કલાક કીધા? હું તને 12 કલાક આપું છું. એ 12 કલાકમાં મારા ઘરમાં જેટલું ધન છે એ બધું ધન હું ખુલ્લું મૂકી દઈશ, તાળું પણ નહીં મારું, તિજોરી પણ નહીં લગાવો, બંધ નહીં કરો. તારે જેટલું તું લઈ જાય એટલું લઈ જવાનું. શરત એટલી કે બીજા દિવસનો સૂર્યોદય થાય પછી આખી જિંદગી તારે મારે ત્યાં નોકરી કરવાની. એટલે પેલો જીવરામ પટેલ વિચાર કરે કે આ તો કઈ વાણિયો ભૂલ્યો, જો એનું બધું ધન હું જ લઈ લઉં તો નોકરી એ મારે ત્યાં કરશે કે હું એને ત્યાં કરીશ? સમજાય છે ને? એટલે પેલો કે શરત મંજૂર છે. વાણિયો એમ કહે છે કે વિચાર કરીને જોજે. વિચાર કરી લીધો એટલે પંચને બોલાવ્યું, 5 જણને બોલાવ્યા. 5 જણને બોલાવીને નોંધ કરી કે આવતીકાલે સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી મારે મારી હવેલીના બધા તિજોરીના તાળા ખુલ્લા રાખી, બધું ધન ખુલ્લું રાખી અને મારે નીકળી જવાનું. અને બીજે દિવસે સવારે 7 વાગ્યાથી આ પટેલે આખી જિંદગી પોતાના બાળ બચ્ચા સાથે મારે ત્યાં નોકરી કરવાની. પટેલ તો તૈયાર થઈ ગયા, બીજે દિવસે પહોંચ્યા અને જેવા આમ 7 વાગે એન્ટર થયા એટલે કર્મચતુર વાણિયો જે હતો એને નીકળતા નીકળતા કીધું, બાપુ થોડું ધ્યાન રાખજો, મારું બધું ખુલ્લું જ છે, થોડી મારી જિંદગીનો વિચાર કરજો. હા, હસ્યા. 5 જણને પંચની હાજરીમાં નીકળી ગયો બહાર. જેવો પટેલ એન્ટર થયો, 4 માળની હવેલી, જેવો પટેલ એન્ટર થયો એટલે એન્ટર થતાની સાથે જ અનેક પ્રકારના સરસ મજાના જુદા 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 દુનિયાભરના રમકડાઓથી આખો માળ ભરેલો હતો. અને જેવો પટેલ એન્ટર થયો એટલે દાસીઓ, વાતાવરણ, સંગીત, ઓહો પટેલ આવો 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 આવો, જુઓ અમે રમકડું લાવ્યા છે, જુઓ તો ખરા કેવું સરસ છે. પટેલ કે અરે મારે બધું લેવાનું છે, સામાન લે. અરે પછી લેજો ને, આ પાછું ક્યાં જોવા મળશે? જો આ બંદર જુઓ, આમ ચાવી લગાવીએ એટલે ગુડ 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 આમ થાય. પટેલ કે સારું, આ બંદર જોયો ને તો સારો છે, જો એકવાર બતાવો ને પાછો કેવી રીતે કરે છે. એમ એટલે પટેલ એમ કે છે, લાવ આ રમકડું જોવા દે, આ રમકડું જોવા દે, આ રમકડું જોવા દે. એટલી સરસ સેલ્સમેનશીપ કરનારી લેડી મૂકેલી ત્યાં બધી. એટલે કરતા 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 2.5 કલાક 3 કલાક નીકળી ગયા. પટેલ કે અરે 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 અરે, પણ મારે તો કામ છે બીજું. તો ત્યાં નીચે જોયું તો પેલી કહે છે, પણ બધું નીચેનું લેતા પહેલાં ઉપર તો જુઓ, ઉપર શું શું છે એમ. તો ચાલ પહેલાં ઉપરનું જોઈ લઉં. એટલે ઉપર પહોંચ્યા, ત્યાં સરસ સંગીત, ત્યાં સરસ નૃત્ય. આવા નૃત્ય ક્યાં મળશે? અને ત્યાં થોડું જોયું તો સરસ મજાના કાજુ, બદામ, પિસ્તા ખાવાનું પીવાનું અપ ટુ ડેટ ગોઠવેલું. પટેલ ખુશ થઈ ગયા, ચાલ થોડું ખાઈ તો લઈએ. અને એમાં પિસ્તા ઘારી પ્રેમથી વપરાયું. બાજુમાં બે જણ બેસીને પંખો નાખે, ગાલીચા ગોઠવેલા, એમાં ચડી ગઈ ઊંઘ. 3 વાગ્યા, 3rd floor પહોંચ્યા હતા. આહા હા, આકર્ષક ચિત્રો આ તે. લગભગ 5 વાગ્યા, અને 5 વાગે પેલો પટેલ ખ્યાલ આવ્યો કે હવે 2 કલાક બાકી છે. એટલે ગભરાયો કે મેં તો હજુ કશું લીધું જ નથી. અને કશું લીધું નથી એટલે ગભરાટમાં ને ગભરાટમાં આ લઉં કે આ લઉં, આ કિંમતી કે આ કિંમતી, આ કિંમતી કે આ કિંમતી, નાના પણ આના કરતા તો આ વધારે, આના કરતા તો આ. અને એમાં બરાબર 6:45 થયા. અને 6:45 થયા એટલે પેલો પટેલ ગભરાટમાં ને ગભરાટમાં પસીનો છૂટે, કંઈ લેવાયું નહીં. અને તે વખતે પેલો વાણીઓ કર્મચતુર, એ કર્મચતુર વાણીઓ બહાર પોક મૂકીને દોડતો કહે છે, ઓ મારા બાપ, મારું તો બધું જ પટેલ લઈ ગયો. એટલે પટેલ ત્યાં દેખાયો 4th floor ઉપર. પટેલ એમ કહે છે, અરે બાપા, હું તો કંઈ નથી લઈ શક્યો. તો કે આવું જુઠ્ઠું શું બોલો છો? એટલે પટેલ બતાવવામાં 15 મિનિટ કાઢી, જો મેં આ નથી લીધેલું. અને એક્ઝેક્ટ 7 નો ડંકો વાગ્યો અને કર્મચતુર ખડખડાટ હસતો કહેવા લાગ્યો, પટેલ આવતીકાલે સવારે 7 વાગે બાળ બચ્ચાને લઈ અને જિંદગીભર કચરા પોતા વાસણ કરવા આવી જજો. ભુવનમનુસરી મહારાજ એમણે આ રૂપક કથા કહીને વાત કરેલી કે જીવરામ પટેલ એટલે આપણે પોતે, અને કર્મચતુર વાણીઓ એટલે કર્મસત્તા. કર્મસત્તા આપણને 12 કલાકનો એને જેમ દિવસ આપેલો, એમ કર્મસત્તા એ થોડા વર્ષોનું આપણને મનુષ્ય જીવન આપે. કર્મસત્તા એટલા માટે કે મનુષ્ય ગતિને યોગ્ય કર્મ થયા માટે. પણ તે વખતે જીવનનો પહેલો તબક્કો બચપણમાં ચાલ્યો ગયો, જીવનનો બીજો તબક્કો યુવાનીમાં 5 ઇન્દ્રિયના સુખમાં અને વિષય સુખમાં ચાલ્યો ગયો, વૃદ્ધત્વનો વારો આવ્યો ત્યારે શરીરની મર્યાદાના કારણે એની ચિંતામાં રહ્યા, અને જ્યારે આયુષ્ય પૂરું થવાનું આવ્યું તે વખતે માત્ર હાઈવોય અને બળાપો રહ્યો કે કાંઈ જીવનમાં સાધ્યું નહીં. અને પછી 7નો ડંકો વાગે અને જેમ કર્મસત્તા એમ કહી દે કે આવતીકાલથી તમે મારા ઘરે બૈરા છોકરા સાથે નોકરી કરવા, કચરા વાસણ કરવા આવી જજો, એમ કર્મસત્તા કહી કે એકવાર મનુષ્ય જીવનનું આયુષ્ય પૂરું થાય પછી મારી સાથે 84 લાખ જીવા યોનીમાં ગદ્દા મજૂરી કરીને હેરાન થવા આવી જજો. બચપન મે તું ખેલા ખાયા, બચપન મે તું ખેલા ખાયા, ભરી જવાની સો સતાએ
બુઢાપન મેં રોગ સતાએ
ફિર કબ ધ્યાન ધરેગા ફિર કબ ધ્યાન ધરેગા અત્યારે જે કંઈ પણ આપણે વાતો ચાલી રહી છે એ જ અનુસંધાનમાં એક નાનકડો નવો એક થોડો વળાંક લેવો છે. દિલ્હીની અંદર ઇન્કમ ટેક્સ કમિશનર તરીકે એક જૈન ભાઈ કેસી જૈન, જેઓ દિલ્હીમાં ઇન્કમ ટેક્સ કમિશનર છે, અને બે એક મહિના પહેલા કે દોઢ મહિના પહેલા એક પ્રસંગમાં મારે અડધો કલાક એમને સાંભળવાનું બોલેલું. હું શ્રોતા તરીકે બેઠો હતો, મારો કોઈ વિશેષ પરિચય નથી, એમને મારો નથી, મને એમનો પણ નથી, પણ એમણે જે વાત કરી હતી એમાં સાયન્ટિફિક એપ્રોચથી રોજની આરાધના આપણે જે કંઈ પણ કરીએ, એ જાપ કરતા હોઈએ, એ મંત્ર ગણતા હોઈએ, એ બધાના કારણે બોડીમાં શું શું અસરો ને કઈ રીતે થાય અને નિત્ય શું કરી શકાય, મને એમની વાત બહુ અપીલિંગ લાગેલી. એટલે મેં મેલબોર્ન જૈન સંઘ વતી એમને વિનંતી કરેલી કે અમે જ્યારે ત્યાં શિબિરમાં હોઈએ ત્યારે એકાદ કલાક જો તમે અમને આપી શકતા હોય તો બિલકુલ ડિફરન્ટ લેંગ્વેજ ટોનમાં, હિન્દીમાં અને અંગ્રેજીમાં હશે, ગુજરાતી લગભગ નહીં હોય, પણ આખું સાયન્સ શું છે, એમની કેટલીક વાતોને મેં જુદા જુદા એંગલથી ઘણી મારા મનમાં સમજી છે, જુદી જુદી એંગલથી એમની સાથે ચર્ચા પણ નથી કરી, પણ મને એટલી ખબર છે કે એ પણ એક સરસ એપ્રોચ છે કે સાયન્ટિફિક આખી બોડી એમાં આપણે જ્યારે જાપ કરીએ થી માંડીને શું છે. તો અત્યારે એ બેઠા છે ભારતમાં અને મેલબોર્ન જૈન સંગવતી લાઈવ એક કલાક વિડીયો ચેટમાં આપણી સાથે વાર્તાલાપ કરવાના છે. આપણે એમને વિનંતી કરી છે, હું પણ ત્યાં આવીને બેસી જઈશ, કારણ કે વિડીયોનું સેટિંગ લગભગ એ તરફનું છે માટે, અને મારી પણ ઈચ્છા છે કે આપણે એક કલાક એમને બરાબર દિલથી સાંભળીએ. એમના એ સાંભળવાની પાછળનો આશય તમને સમજાવી દઉં. ઘણી વખત શ્રદ્ધાનું સ્તર ટૂંકું પડતું હોય અને બુદ્ધિના સ્તરથી જ્યારે શ્રદ્ધાની નજીક જવાતું હોય તો કોક દ્રષ્ટિએ એ રસ્તો પણ ક્યારેક ઉપકારક બની શકે, ક્યારેક. અને એટલે મેં જે એમને 35 મિનિટ લગભગ સાંભળ્યા હતા એમાં એમણે જે આખી જે વાત સાયન્ટિફિક શબ્દોમાં જે રીતે કરેલી અને જૈન દર્શનની મને જેટલી ખબર હતી થોડી ઘણી એ વાતો મેં જે મારા મનમાં ટેલી કરી, તો મને એમ લાગ્યું કે આ દ્રષ્ટિથી તો ધર્મને જોઈએ તો ઓર વધારે સમજી શકાય એવું છે. અને એટલે આપણે ઈચ્છા કરી અત્યારે 2-3 મિનિટ પછી લગભગ એ લાઈવ આપણી સાથે થશે. આપણે એવું પણ શક્ય બનશે ત્યાં મારી પાસે કોડલેસ કે હોય કંઈક પ્રશ્ન મારે એમને પૂછવો હોય તો પૂછી શકાશે, હું એ તરફ આવી જઈશ. અચ્છા, ત્યાં છે જ ઇનબિલ છે, સમજી ગયો. એટલે ત્યાં એમને થોડું ઘણું આ દેખાશે અને બાકી જે કંઈ મારે પૂછવા જેવું લાગશે તો ત્યાંથી પૂછી શકાશે, બરાબર ને? બહુ સરસ. તો આપણે લગભગ એક કલાક એમને સરસ રીતે સાંભળવા પણ છે, અને બીજું એમણે પોતે અમુક પ્રકારે મ્યુઝિકલ ફોર્મમાં અરહમ શબ્દ જે છે એ અરહમ શબ્દને પ્રોફેશનલ સરસ રીતે ધ્યાનના માટે કઈ રીતે ઉપયોગ કરાય એનું એમણે રેકોર્ડિંગ કરાવેલું છે, અને એનું પ્રેક્ટિકલ આપણને બધાને 15-20 મિનિટ કે એવો સમય કે એ પ્રેક્ટિકલ પણ અરહમનો જાપ કઈ રીતે કરી શકાય એની પણ એ વાત કરવાના છે. તો બધા આપણે ત્યાં થોડો સમય માટે સ્થિર થઈએ અને નિકેશભાઈને વિનંતી કરું આ 2-3 મિનિટ 4 મિનિટનો જ્યાં સમય છે એ સમય દરમિયાનમાં
બપોરે જે ગીતે આપણા દિલ દિમાગ આવી ગયા. બહુ સરસ. ચાલો તો પહેલી એક લીટી તો મંગરાચરણ સંભળાવી દો. એકદમ પંક્ચ્યુઅલ છે અને બહુ મજા આવે છે.
હવે તો વક્ષર પાડો હરિવર મારી કોરી પાટી છે. મારી કોરી પાટી છે પ્રભુ તમારા પગલે પગલે પાપા પગલી માડી છે. પ્રભુ તમારા પગલે પગલે પાપા પગલી માડી છે. હવે તો અક્ષર પાડો હરિવર, હવે તો અક્ષર પાડો હરિવર મારી કોરી પાટી છે. પ્રભુ તમારા પગલે પગલે પાપા પગલી માડી છે.
Thank you.